એકત્ર જ્ઞાનગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જે આપણને એક અસામાન્ય પણ ખરેખર રસપ્રદ વિચાર પ્રયોગ પર લઈ જાય છે.
નમસ્કાર. પુસ્તકનું નામ છે ધ વર્લ્ડ વિધાઉટ અસ, એટલે કે આપણા વિનાની દુનિયા, અને એના લેખક છે એલન વાઇઝમેન.
હા, અને નામ જ કહે છે એમ આ પુસ્તક એક કલ્પના કરે છે કે જો અચાનક પૃથ્વી પરથી બધા જ માણસો ગાયબ થઈ જાય તો શું થાય.
બરાબર. અને આ કોઈ એવી ડરામણી કલ્પના નથી, હો એમ ના સમજતા, પણ એક ગંભીર વૈજ્ઞાનિક વિચાર પ્રયોગ છે.
અને આજના સમયમાં તો આ ખૂબ જ પ્રસ્તુત છે. જ્યારે આપણે પર્યાવરણની વાતો કરીએ છીએ, ક્લાઇમેટ ચેન્જની ચિંતા કરીએ છીએ, પૃથ્વી પર આપણી શું અસર છે એ સમજીએ છીએ,
હા,
ત્યારે આ પુસ્તક છે ને એ આપણને એકદમ અલગ જ દ્રષ્ટિકોણ આપે છે. આપણી હાજરી અને આપણી ગેરહાજરી, એનાથી ખરેખર શું ફરક પડે છે એ સમજાવે છે.
બિલકુલ. એટલે જ કહ્યું ને, આ કોઈ ભવિષ્યવાણી નથી, ડરાવવા માટે નથી, પણ એક વૈજ્ઞાનિક જિજ્ઞાસા છે, જાણે એક અરીસો જેમાં આપણે આપણા કામોનું પ્રતિબિંબ જોઈ શકીએ.
તો ચાલો આ વિચારયાત્રામાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ લેખકથી. એલન વાઇઝમેન કોણ છે?
એલન વાઇઝમેન એક જાણીતા અમેરિકન પત્રકાર અને લેખક છે. એમણે પર્યાવરણ અને વિજ્ઞાન જેવા વિષયો પર ઘણું લખ્યું છે, પુરસ્કારો પણ મળ્યા છે, એટલે એમનો અનુભવ ઘણો લાંબો છે આ ક્ષેત્રમાં.
અને એમની ખાસ વાત શું છે? મતલબ આ પુસ્તક માટે એમણે શું અલગ કર્યું?
એમની સંશોધન પદ્ધતિ એ ખરેખર અનોખી છે. એમણે ખાલી લાઇબ્રેરીમાં બેસીને નથી લખ્યું, આ દુનિયાભરમાં ફર્યા છે.
ઓ, ક્યાં ક્યાં ગયા?
એવી જગ્યાઓએ જ્યાં માણસો ઓછા છે અથવા છે જ નહીં, જેમ કે પેલું કોરિયાનું ડીએમઝી, ડીમિલિટરાઇઝ્ડ ઝોન, અથવા ચાર્નોબિલ એક્સક્લુઝન ઝોન.
ઓહો, ચાર્નોબિલ.
હા. અને એટલું જ નહીં, એમણે જાત જાતના નિષ્ણાતો સાથે લાંબી વાતચીતો કરી, શહેરી ઇજનેરો જેમને ખબર છે કે શહેર ચાલુ રાખવા કેટલી મહેનત પડે.
બરાબર.
જીવવિજ્ઞાનીઓ જે સમજે કે પ્રકૃતિ કેવી રીતે પાછી ફરે છે, પુરાતત્વવિદો, ભૂસ્તરશાસ્ત્રીઓ, અરે પરમાણુ ભૌતિકશાસ્ત્રીઓ સુદ્ધા, આ બધાનું જ્ઞાન એમણે ભેગું કર્યું છે.
એટલે આ કોઈ એક વિષયના નિષ્ણાતનું પુસ્તક નથી લાગતું, પણ એક કુશળ પત્રકારનું કામ છે જે અઘરી વાતોને સરળ બનાવે, રસપ્રદ રીતે કહે.
બરાબર. અને કોઈ પક્ષપાત નહીં, જાણે એક જિજ્ઞાસુ નિરીક્ષક હોય એમ, આપણી સામે તથ્યો અને શક્યતાઓ મૂકે છે, એટલે જ આ પુસ્તક આટલું વિશ્વસનીય અને વિચારવા જેવું લાગે છે.
તો પુસ્તકનો મૂળ વિચાર શું છે, એકદમ સરળ ભાષામાં કહીએ તો?
મુખ્ય સવાલ એકદમ સીધો છે. જો કાલે સવારે આપણે બધા ગાયબ થઈ જઈએ તો શું થાય? આપણી પાછળ શું રહી જાય? પૃથ્વી પર શું અસર થાય? પ્રકૃતિ શું કરે? આપણા શહેરો, ડેમ, આટલું બધું પ્લાસ્ટિક, આપણી કળા, આ બધાનું ભવિષ્ય શું?
પણ અહીં એ સમજવું જરૂરી છે ખરું ને, કે લેખક માનવજાતિનો અંત નથી ઈચ્છતા. આ કોઈ એવી વિનાશની વાત નથી.
ચોક્કસ. આ એક કંટ્રોલ્ડ એક્સપેરિમેન્ટ જેવું છે. વિજ્ઞાનમાં કેમ આપણે કોઈ એક વસ્તુ કાઢીને એની અસર જોઈએ?
હા,
બસ એમ જ. અહીં માણસને સમીકરણમાંથી કાઢી નાખો, પછી જુઓ કે પૃથ્વી પર એની અસર શું હતી. આપણી ગેરહાજરી જ આપણી હાજરીની અસર દેખાડે છે.
બરાબર, સમજાયું. અને આનો વ્યાપ કેટલો મોટો છે? પુસ્તક ક્યાં ક્યાં લઈ જાય છે?
વ્યાપ ખૂબ મોટો છે. વાઇઝમેન છે ને, એ આપણને લાંબી સફર કરાવે છે, સમયની પણ અને સ્થળની પણ.
અચ્છા, કઈ રીતે?
સમયની વાત કરીએ તો, માણસો ગયા પછીના પહેલા દિવસથી શરૂ કરીને લાખો વર્ષો પછી શું થાય ત્યાં સુધી.
લાખો વર્ષો?
હા. અને સ્થળની રીતે જુઓ તો, ન્યૂયોર્ક જેવા મોટા શહેરનું શું થાય એ પણ બતાવે છે. તો પોલેન્ડના પેલા પ્રાચીન જંગલ બાયોલોવિયેઝા, એની પણ વાત છે.
ઓહ.
તુર્કીના ભૂગર્ભ શહેરો છે, પેસિફિક મહાસાગરમાં પ્લાસ્ટિકના કચરાના ટાપુઓ છે, ચાર્નોબિલ જેવા માણસ વગરના વિસ્તારો છે, દરેક જગ્યા કંઈક નવું શીખવાડે છે.
તો મતલબ કે પુસ્તક ઘણા વિષયોને આવરી લે છે. શહેરોનું શું થશે, આપણી વસ્તુઓનું શું, ખેતી, પાલતુ પ્રાણીઓ અને વન્યજીવન પાછું કેવી રીતે આવશે, અને છેલ્લે આપણો લાંબા ગાળોનો વારસો શું રહેશે.
બરાબર,
બિલકુલ,
આ બધા મુખ્ય મુદ્દા છે.
તો ચલો આમાંથી કેટલાક પર ઊંડાણથી વાત કરીએ. શરૂઆત કરીએ શહેરોથી. આપણા વગર આપણા આ મહાનગરોનું શું થશે? ન્યુયોર્કનું ઉદાહરણ લીધું છે, નહીં?
હા, ન્યુયોર્કનું ઉદાહરણ બહુ અસરકારક છે. અને શહેરોનું પતન આપણે ધારીએ એના કરતાં ઘણું ઝડપી હશે.
એમ?
હા, માણસો ગયાના ખાલી 2 દિવસમાં મોટાભાગના શહેરોમાં પાવર જતો રહેશે, ગ્રીડ ફેલ. હવે ન્યુયોર્કમાં આનો મતલબ શું? કે પેલી સબવે સિસ્ટમમાંથી પાણી ઉલેચતા પંપ, એ બંધ.
ઓહ,
એટલે જે લાખો ગેલન પાણી રોજ બહાર કઢાતું હતું એ બધું હવે સબવે ટનલમાં ભરાશે.
બરાબર,
ટનલ ઝડપથી પાણીથી ભરાઈ જશે અને એ પાણી પછી રસ્તાઓ અને ઇમારતોના પાયામાં ઉતરશે. સ્ટીલના જે બી બીમ છે, સ્ટ્રક્ચર છે, એને કાટ લાગવાનું શરૂ. થોડા જ વર્ષોમાં રસ્તા તૂટવા માંડશે, તિરાડો પડશે
અને પછી એ તિરાડોમાંથી પ્રકૃતિ પોતાનો રસ્તો કાઢશે.
એમ
ચોક્કસ, પહેલા ઘાર સૂકશે, પછી નાના છોડ અને પછી મોટા વૃક્ષો. ખાસ કરીને પેલું એલેન્થસ નામનું વૃક્ષ છે ને?
હા, સાંભળ્યું છે. એ બહુ આક્રમક છે, શહેરમાં ગમે ત્યાં ઉગી નીકળે, ફૂટપાથ તોડી નાખે, રસ્તા તોડી નાખે, ઇમારતોના પાયામાં એના મૂળિયા પહોંચી જાય, કોન્ક્રીટને ફાડી નાખે.
આ ખરેખર એ વાત બતાવે છે કે આપણે શહેરોને જીવતા રાખવા કુદરત સામે સતત કેટલી લડાઈ લડીએ છીએ, કેટલી ઊર્જા વાપરીએ છીએ. પેલી એન્ટ્રોપીની વાત આવે છે ને?
હા, એ જ. વ્યવસ્થામાંથી અવ્યવસ્થા તરફ જવાનું કુદરતી વલણ. આપણે એની સામે સતત કામ કરીએ છીએ. જે ઘડીએ આપણે ઊર્જા આપવાનું બંધ કરીએ, કુદરત તરત પોતાનો કબજો પાછો લેવાનું શરૂ કરી દે.
તો પછી ઇમારતોનું શું થાય થોડા દાયકાઓ પછી?
દાયકાઓમાં વીજળી પડવાથી કે કોઈ બીજા કારણે આગ લાગે તો બુઝાવનાર કોઈ નહીં હોય, એટલે આગ ફેલાયા કરશે, ઘણી ઇમારતો બળી જશે.
ઓહ,
અને સદીઓ વીતશે ને ત્યારે મોટાભાગની ગગનચુંબી ઇમારતોના કદાચ ખાલી સ્ટીલના માળખા જ બચ્યા હશે. બાકી શહેર તો મોટે ભાગે જંગલ જેવું બની ગયું હશે. પાણી, વનસ્પતિના મૂળિયા અને આગ, આ 3 મુખ્ય વિલન સમજો.
તો ઇમારતો તો પ્રમાણમાં જલ્દી પ્રકૃતિમાં ભળી જશે, પણ આપણી બનાવેલી અમુક વસ્તુઓ, ખાસ કરીને પ્લાસ્ટિક, જે આપણે બનાવીએ જ છીએ લાંબો સમય ટકવા માટે, એનું શું?
આ ભાગ કદાચ પુસ્તકનો સૌથી વધુ ચિંતા કરાવનારો છે અને આંખ ઉઘાડનારો પણ. પ્લાસ્ટિક, એનું વિઘટન થતાં સેંકડો હજારો વર્ષ લાગે.
હજારો વર્ષ?
હા, અને એ કુદરતી રીતે બાયોડિગ્રેડેડ નથી થતું. સૂર્યપ્રકાશ અને પાણીથી એ તૂટે ખરું, પણ નાના નાના ટુકડાઓમાં, જેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ.
અને આ માઇક્રોપ્લાસ્ટિકની સમસ્યા તો અત્યારે પણ બહુ મોટી છે, નહીં?
ખૂબ જ મોટી. અત્યારે પણ એ સમુદ્રમાં છે, જમીનમાં છે, હવામાં છે, આપણી ખાવાની ચેઇનમાં પણ આવી ગયું છે.
પુસ્તકમાં પેલું ગ્રેટ પેસિફિક ગાર્બેજ પેચ છે ને, એનો ઉલ્લેખ છે. મોટા કચરાના ટાપુઓ બની ગયા છે. વાઇઝમેન તો પ્લાસ્ટિસ્ફિયર જેવો શબ્દ પણ વાપરે છે, મતલબ પ્લાસ્ટિકના કચરા પર એક નવું જ સૂક્ષ્મ જીવોનું ઇકોસિસ્ટમ વિકસી રહ્યું છે. અને આ પ્લાસ્ટિકના અવશેષો લાખો વર્ષો સુધી પૃથ્વીના ભૂસ્તરશાસ્ત્રીય થરમાં આપણી નિશાની બનીને રહેશે. વિચાર કરતા પણ ડર લાગે છે. આજે ફેંકેલી પ્લાસ્ટિકની બોટલ આપણા કહેવાતા કાયમી સ્મારકો કરતાં પણ વધુ ટકશે. આપણો કચરો આપણી સંસ્કૃતિ કરતાં લાંબો ચાલે, કેવી વક્રતા કહેવાય.
બિલકુલ. આ સિવાય પેલા પેટ્રોકેમિકલ પ્લાન્ટ્સ છે, ઔદ્યોગિક વિસ્તારો છે, માણસની દેખરેખ વગર એ બહુ જોખમી બની જાય. કાટ લાગે, લીકેજ થાય, વિસ્ફોટ થાય, ઝેરી રસાયણો મોટા પ્રમાણમાં પર્યાવરણમાં ફેલાય.
તો એનું પ્રદૂષણનું શું?
શરૂઆતમાં તો એ બહુ હિંસક રીતે ફેલાશે, પણ લાંબા ગાળે પ્રકૃતિ એને ધીમે ધીમે કાં તો નિષ્ક્રિય કરશે અથવા જમીનમાં દાટી દેશે. પણ પ્લાસ્ટિકનું એવું નથી.
સમજાયું. આ તો થઈ નિર્જીવ વસ્તુઓની વાત, પણ સજીવોનું શું? આપણે જે પાક ઉગાડીએ છીએ, આપણા પાલતુ પ્રાણીઓ?
ખેતીની જમીન તો ઝડપથી બદલાઈ જશે. આપણે જે મકાઈ, ઘઉં, ચોખા એક જ જાતના પાક મોટા પાયે ઉગાડીએ છીએ ને, મોનોકલ્ચર જેને કહેવાય, એ માણસની મદદ વગર ટકી જ ના શકે. એને ખાતર જોઈએ, જંતુનાશક જોઈએ, પાણી જોઈએ, નીંદણ કાઢવું પડે. આ બધું બંધ થઈ જાય એટલે કુદરતી ઘાસ, જંગલી છોડ, વૃક્ષો એ બધું પાછું આવી જાય. ખેતરો ફરીથી ઘાસના મેદાન જેવા કે જંગલ જેવા બની જાય.
અને પાલતુ પ્રાણીઓ, ગાય, ભેંસ, કૂતરા, બિલાડી, એમનું શું?
એમના માટે પરિસ્થિતિ બહુ મુશ્કેલ, મોટાભાગના પાલતુ પ્રાણીઓ માટે. ગાય, ડુક્કર, ઘેટા, જેને આપણે સાચવતા હતા, એ હવે શિકારી પ્રાણીઓ જેમ કે વરુ, દીપડા, એમનો સહેલો શિકાર બની જાય.
ઓહ.
અથવા તો ખોરાક પાણી ના મળે એટલે મરી જાય. અને આપણે જે ખાસ જાતના કૂતરા ઉછેર્યા છે, પેલા નાના રમકડા જેવા, એ તો જંગલી વાતાવરણમાં ટકી જ ના શકે.
હા, આ ખરેખર એ વાત પર ભાર મૂકે છે કે આપણે આપણી આસપાસના જીવ જગતને કેટલી હદે બદલી નાખ્યું છે,
આપણા પર નિર્ભર બનાવી દીધું છે.
હા.
અને એક મજાની વાત કહું વંદાઓ વિશે.
વંદા, એમનું શું?
ઠંડા પ્રદેશોના શહેરોમાં ઘરોમાં પેલી સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ બંધ થઈ જાય ને, એટલે મોટાભાગના વંદા શિયાળાની ઠંડી સહન ના કરી શકે, એ મરી જાય.
અરે વાહ, આ તો વિચાર્યું જ નહોતું. પણ આ તો પાલતુ પ્રાણીઓ અને વંદાઓની વાત થઈ, જંગલી પ્રાણીઓ માટે તો આ સારા સમાચાર કહેવાય ને?
ચોક્કસ, એમના માટે તો આ જાણે સોનાનો સમય આવી ગયો. માણસનું દબાણ હટી ગયું, શિકાર બંધ, એમના રહેઠાણનો નાશ બંધ, પ્રદૂષણ ઓછું, એટલે વન્યજીવન તો ખીલી ઉઠવાનું જ.
પુસ્તકમાં આના કોઈ ઉદાહરણ છે?
હા, બે અદ્ભુત વાસ્તવિક ઉદાહરણો છે. એક તો યુક્રેનનું ચાર્નોબિલ એક્સક્લુઝન ઝોન, અને બીજું કોરિયન ડીમિલિટરાઇઝ્ડ ઝોન, એટલે કે DMZ.
પહેલું ચાર્નોબિલનું ઉદાહરણ તો આપણે જે સામાન્ય રીતે માનીએ છીએ એનાથી ઉલટું લાગે છે. આપણે વિચારીએ કે રેડિયેશન એટલે સર્વનાશ, પણ ત્યાં તો
એકદમ સાચી વાત. ચાર્નોબિલમાં રેડિયેશનનું પ્રમાણ ઘણું ઊંચું છે, એ વાત સાચી. પણ તેમ છતાં માણસોની ગેરહાજરી એટલી ફાયદાકારક સાબિત થઈ છે કે ત્યાં વરુ, જંગલી ભૂંડ, હરણ, રીંછ, ઘોડા અને પેલી લિંક્સ નામની જંગલી બિલાડી, આવા કેટલાય પ્રાણીઓની વસ્તી ખૂબ વધી ગઈ છે.
ખરેખર?
હા, એ જ રીતે કોરિયાનું DMZ, ત્યાં જમીનમાં લેન્ડમાઇન બિછાવેલી છે, પણ માણસોની અવરજવર નથી તો એ દુર્લભ પક્ષીઓ અને બીજા વન્યજીવો માટે સ્વર્ગ બની ગયો છે.
અને દરિયાઈ જીવોનું શું? ત્યાં પણ કંઈ ફેર પડે?
દરિયામાં પણ મોટો ફેરફાર આવે. પેલી મોટી મોટી ટ્રોલર બોટથી જે માછીમારી થાય છે એ બંધ, એટલે માછલીઓની સંખ્યા ફટાફટ વધે. વેલ, ડોલ્ફિન જેવી મોટી માછલીઓ, જેમના પર આપણા જહાજોના અવાજનું પ્રદૂષણ પણ અસર કરતું હતું, એમને શાંતિ મળે. સમુદ્રનું તળિયું જે ટ્રોલિંગથી ખોદાઈ ગયું છે એ ધીમે ધીમે પાછું જીવંત થાય. પણ હા, પેલો પ્લાસ્ટિક અને રસાયણોનો કચરો જે દરિયાના તળિયે જમા થયો છે એ તો હજારો વર્ષ ત્યાં જ રહેવાનો, એ ક્યાંય જવાનો નથી.
એટલે પ્રકૃતિ પાછી તો ફરે છે, પણ આપણી અમુક નિશાનીઓ બહુ લાંબી ટકે છે.
બરાબર. વાઇઝમેન પેલું પોલેન્ડ અને બેલારૂસનું બાયોલોવેઝા ફોરેસ્ટનું ઉદાહરણ પણ આપે છે. એ યુરોપનું છેલ્લું બચેલું પ્રાચીન જંગલ છે. એ બતાવે છે કે જો પ્રકૃતિને પૂરતો સમય અને જગ્યા મળે ને, તો એ કેટલી જટિલ, સમૃદ્ધ અને પોતાની રીતે ચાલતી ઇકોસિસ્ટમ ફરીથી બનાવી શકે છે.
તો ટૂંકા ગાળે અને મધ્યમ ગાળામાં તો પ્રકૃતિ જોરદાર રીતે પાછી આવશે, પણ એકદમ લાંબા ગાળે જોઈએ, હજારો લાખો વર્ષ પછી, આપણો કયો વારસો ટકી રહેશે પૃથ્વી પર?
જુઓ, આપણા મોટાભાગના સ્મારકો, આપણી ઇમારતો ભલે ગમે તેટલા મજબૂત બનાવ્યા હોય, કોન્ક્રીટ, સ્ટીલ, થોડા હજાર વર્ષમાં તો એ ધૂળમાં મળી જશે.
એમ?
હા, હવામાન, પાણી, વનસ્પતિ, કુદરતી ઘસારો, એ બધું એને ખતમ કરી નાખશે.
તો પછી શું ટકશે લાંબા સમય સુધી?
હા, અમુક વસ્તુઓ ટકશે, અને એમાં સૌથી ચિંતાજનક છે ઉચ્ચ સ્તરનો પરમાણુ કચરો,
ન્યુક્લિયર વેસ્ટ.
હા, અમુક રેડિયોએક્ટિવ પદાર્થો એવા છે જે હજારો લાખો વર્ષ સુધી ખતરનાક રહે. Plutonium-239નું નામ સાંભળ્યું છે? એની અર્ધ આયુ, મતલબ એનો અડધો જથ્થો ખતમ થતા 24,000 વર્ષ લાગે.
24,000 વર્ષ? આ તો આખી માનવ સભ્યતાને ઇતિહાસ કરતા પણ લાંબો સમય થયો.
બરાબર. આ આપણને સમયને ભૂસ્તર શાસ્ત્રીય સ્કેલ પર વિચારવા મજબૂર કરે છે, ખાલી આપણા જીવનકાળના સંદર્ભમાં નહીં.
સાચી વાત છે. બીજું શું ટકી શકે?
કાંસા જેવી ધાતુની મૂર્તિઓ, એ લાંબો સમય ટકી શકે કારણ કે એને કાટ ઓછો લાગે. સ્ટેનલેસ સ્ટીલ પણ લાંબુ ટકે. પછી પેલા ગ્રેનાઇટ જેવા સખત પથ્થરમાં કોતરેલા સ્મારકો, જેમ કે અમેરિકાનું માઉન્ટ રશમોર, એ કદાચ લાખો વર્ષો સુધી ટકી શકે, જોકે હવામાન એની સપાટીને ધીમે ધીમે ઘસી નાખશે. અને હા, પેલું પ્લાસ્ટિક, એના અવશેષો તો ખરા જ.
અને પેલો એક અદૃશ્ય વારસો પણ છે જેની વાત પુસ્તકમાં છે નહીં, જે દેખાય નહીં પણ ટકી રહે.
હા, અને એ કદાચ આપણો સૌથી લાંબો સમય ટકનારો વારસો છે, આપણા રેડિયો અને ટેલિવિઝનના સિગ્નલ.
ઓહ હા,
20મી સદીની શરૂઆતથી આપણે આ રેડિયો તરંગો બ્રહ્માંડમાં મોકલી રહ્યા છીએ. પ્રકાશની ગતિએ એ ફેલાઈ રહ્યા છે. પૃથ્વી પરથી આપણી બધી ભૌતિક નિશાનીઓ મટી જાય ને એ પછી પણ આપણા અવાજ અને છબીઓવાળા આ સિગ્નલો એ અનંત કાળ સુધી અવકાશમાં ફરતા રહેશે, આપણા હોવાનો અદૃશ્ય પુરાવો બનીને.
વાહ, આ ખરેખર અદ્ભુત અને થોડો વિચિત્ર વિચાર પણ છે. સારું, આટલી બધી વાતો પછી આ પુસ્તકમાંથી મુખ્ય સંદેશો શું મળે? આપણે શું શીખવાનું આમાંથી?
મને લાગે છે કે પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ છે પ્રકૃતિની અદ્ભુત તાકાત, એની સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ જેને કહીએ. આપણે ગમે તેટલું નુકસાન કરીએ પણ જો એને તક મળે ને તો પ્રકૃતિ પાછી ઊભી થાય છે, અનુકૂલન સાધે છે અને ફરીથી ખીલી ઉઠે છે. એની ક્ષમતા ગજબની છે. ચોર્નોબિલ અને DMZ આના જીવતા જાગતા પુરાવા છે. આપણા ભારતમાં પણ આપણે જોઈએ છે ને કેવી રીતે ત્યજી દીધેલી ખાણો કે ફેક્ટરીઓની જગ્યાએ ધીમે ધીમે ઝાડપાન ઉગી નીકળે છે, જીવજંતુ પાછા આવે છે.
અને બીજો મહત્વનો મુદ્દો એ છે કે આપણી આ અત્યાધુનિક સભ્યતા આપણને લાગે કે કેટલી મજબૂત છે, સ્થાયી છે, પણ એ ખરેખર કેટલી નાજુક છે. એ સતત ઊર્જા અને જાળવણી પર ટકેલી છે.
બરાબર,
પેલું ન્યૂયોર્કના સબવે પંપનું ઉદાહરણ એ બરાબર આ જ વાત કહે છે. આપણે સતત પેલી કુદરતી પ્રક્રિયા, એન્ટ્રોપી, એની સામે લડતા રહીએ છીએ. આપણા શહેરોમાં પણ વીજળી, પાણી જેવી સેવાઓ ચાલુ રાખવી એ કેટલું મોટું કામ છે એનો ખ્યાલ આવે.
ત્રીજો અને કદાચ સૌથી ગંભીર સંદેશ એ છે આપણા પ્રભાવની સ્થાયીતા. ભલે ઇમારતો પડી જાય, પ્રકૃતિ પાછી ફરે, પણ આપણી અમુક અસરો હજારો લાખો વર્ષ રહેવાની છે.
પેલું પ્લાસ્ટિક,
હા પ્લાસ્ટિક, પરમાણુ કચરો, અમુક કાયમી રસાયણો, PFAS જેવા, આ આપણો લાંબા ગાળાનો વારસો છે. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે અત્યારે જે કચરો પેદા કરીએ છીએ, જે રીતે વસ્તુઓ બનાવીએ છીએ, એના વિશે વધુ જવાબદાર બનવાની જરૂર છે. ભારતમાં પણ પ્લાસ્ટિક પ્રદૂષણ, ઔદ્યોગિક કચરો, આ બધી સમસ્યાઓ કેટલી મોટી છે એ આપણે જાણીએ જ છીએ.
ચોક્કસ, અને આ બધામાંથી એક ચોથો સંદેશ પણ નીકળે છે, નમ્રતાનો અને પરસ્પર જોડાણનો. પૃથ્વીનો ઇતિહાસ અબજો વર્ષનો છે, એમાં આપણો સમયગાળો કેટલો નાનો છે અને આપણું અસ્તિત્વ આ ગ્રહની જટિલ સિસ્ટમ પર કેટલું બધું આધારિત છે. આપણે એના માલિક નથી, ખાલી એક ભાગ છીએ. આ સમજ આવે તો પ્રકૃતિ માટે આપોઆપ આદર વધે, જવાબદારી લાગે.
પુસ્તકમાં ઘણા એવા ધારદાર વિચારો છે જે મનમાં ચોંટી જાય. આમ તો શબ્દશઃ અવતરણો નથી આપ્યા આપણે, પણ કેટલાક મુખ્ય વિચારો. પહેલો એ કે આપણા વગર પ્રકૃતિ ખાલી ટકશે નહીં, પણ કદાચ વધુ શક્તિશાળી અને વધુ વિવિધતા સાથે ખીલશે.
બીજો વિચાર, આપણી બધી મોટી મોટી રચનાઓ છે ને, શહેરો, પુલ, મશીનો, એમને સતત ઊર્જા અને જાળવણી જોઈએ. જે ઘડીએ આપણે ધ્યાન આપવાનું બંધ કરીએ, એ કુદરતી રીતે ખવાવાનું શરૂ કરી દેશે. આપણી સ્થિરતા જાણે એક ભ્રમ છે જે સતત પ્રયત્નથી ટકાવી રાખ્યો છે.
ત્રીજો વિચાર જે મને ખૂબ સ્પર્શી ગયો એ છે કે આપણો કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક અને અમુક રસાયણો, એ આપણી સંસ્કૃતિ, આપણા સ્મારકો, આપણી કળા, એ બધા કરતાં પણ વધુ લાંબો સમય ટકશે. આ બહુ ગંભીર વાત છે. કદાચ આપણો સૌથી સ્થાયી વારસો આપણું પ્રદૂષણ જ બની રહેશે.
અને ચોથો, એ મૂળભૂત સત્ય કે પ્રકૃતિ આપણા વગર આરામથી જીવી શકે છે, પણ આપણે પ્રકૃતિ વગર એક ક્ષણ પણ નહીં. અને પેલો પાંચમો અદૃશ્ય વારસો આપણા રેડિયો તરંગોનો, જે ભૌતિક દુનિયા નાશ પામ્યા પછી પણ બ્રહ્માંડમાં આપણી વાર્તા કહેતા રહેશે.
આ બધા વિચારો ખાલી બૌદ્ધિક કસરત નથી, એનો આપણા રોજિંદા જીવનમાં, સમાજમાં ઉપયોગ થઈ શકે. દાખલા તરીકે શહેરી આયોજનમાં.
કેવી રીતે?
શું આપણે એવા શહેરો બનાવી શકીએ જે પ્રકૃતિ સાથે વધુ સુમેળમાં હોય? જેમ કે વરસાદના પાણીના નિકાલ માટે ખાલી પંપ પર આધાર રાખવાને બદલે કુદરતી જળમાર્ગોનો ઉપયોગ કરીએ, વધુ બગીચા, વધુ વૃક્ષો, વધુ ખુલ્લી જમીન રાખીએ જે પાણી શોષી શકે, જેને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહે છે. હા, એ વાત સાચી છે. અને પર્યાવરણીય સંરક્ષણ માટે પણ આમાંથી કંઈક શીખવા મળે છે. પુસ્તક સ્પષ્ટ કહે છે કે વન્યજીવનને ખીલવા માટે ખાલી જગ્યા નહીં પણ માણસની દખલગીરીથી મુક્તિ પણ જોઈએ. પેલું રીવાઇલ્ડિંગનો કોન્સેપ્ટ છે ને?
હા, વિસ્તારોને ફરીથી કુદરતી બનાવવાના પ્રયાસો.
હા, એને આ પુસ્તકમાંથી બળ મળે છે.
અને વ્યક્તિગત સ્તરે આપણે શું કરી શકીએ?
ઘણું બધું. આપણા વપરાશની આદતો વિશે વિચારી શકીએ, ખાસ કરીને પેલું સિંગલ યુઝ પ્લાસ્ટિક. એના વિશે ફરીથી વિચારવું જોઈએ. આપણે જે વસ્તુઓ ખરીદીએ છીએ, વાપરીએ છીએ, ફેંકી દઈએ છીએ, એની લાંબા ગાળે શું અસર થશે? જો આપણે એવી વસ્તુઓ પસંદ કરી શકીએ જે ઓછું નુકસાન કરે, લાંબો સમય ચાલે, જેનું રીસાયક્લિંગ થઈ શકે, કદાચ કોઈ સ્થાનિક કારીગર પાસેથી કોઈ ટકાઉ વસ્તુ ખરીદવી, એ પણ આ દિશામાં એક નાનું પણ મહત્વનું પગલું છે.
એટલે કે આ વાત ઔદ્યોગિક ડિઝાઇન અને ઉત્પાદન સુધી પહોંચે છે. પેલું ક્રેડલ ટુ ગ્રેવ એટલે કે જન્મથી કબર સુધી, એના બદલે ક્રેડલ ટુ ક્રેડલ એટલે કે જન્મથી પુનર્જન્મ સુધી, એ વિચાર અપનાવવાની જરૂર છે. એવી વસ્તુઓ બનાવવી જે પર્યાવરણનો ભાગ બની જાય અથવા સહેલાઈથી ફરી વપરાશમાં લઈ શકાય.
અને સૌથી અગત્યનું, લાંબા ગાળાની વિચારસરણી. આપણે આજે જે નિર્ણયો લઈએ છીએ એની આવનારી સેંકડો હજારો પેઢીઓ પર શું અસર પડશે એ વિચારવું. પેલો પરમાણુ કચરો એ આનું સૌથી મોટું ઉદાહરણ છે. શું આપણને એવો કાયમી અને જોખમી વારસો છોડવાનો અધિકાર છે?
આખી ચર્ચા પછી મારા મનમાં જે મુખ્ય વાત રહી ગઈ છે એ છે કે આપણી આ માનવ નિર્મિત દુનિયા જે આપણને આટલી મજબૂત લાગે છે એ ખરેખર કેટલી નાજુક છે, કેટલી બધી સતત જાળવણી પર આધાર રાખે છે, અને એની સામે પ્રકૃતિની પાછા ફરવાની શક્તિ એ કેટલી અદ્ભુત છે, લગભગ અણધારી. આ જાણવું આશ્ચર્યજનક પણ છે અને આપણને નમ્ર પણ બનાવે છે.
મારા માટે જે વિચાર સૌથી વધુ ચોંટી ગયો એ પેલો કચરાવાળો જ છે. આપણો કચરો, ખાસ કરીને પ્લાસ્ટિક અને ન્યુક્લિયર વેસ્ટ, એ કદાચ આપણી ભવ્ય સાંસ્કૃતિક સિદ્ધિઓ કરતાં પણ વધુ લાંબો સમય આપણી નિશાની બનીને રહેશે. આ વિચાર ખરેખર બહુ ગંભીર છે. એ આપણને આપણી જવાબદારીનું ઊંડાણપૂર્વક ભાન કરાવે છે. આપણે ભવિષ્ય માટે કેવો વારસો મૂકીને જવા માંગીએ છીએ, સિદ્ધિઓનો કે પછી પ્રદૂષણનો?
તો અંતે સારાંશ એ જ છે કે ધ વર્લ્ડ વિધાઉટ અસ એ કોઈ નિરાશાવાદી કે માનવ વિરોધી પુસ્તક નથી. એ ડરાવવા માટે નથી લખાયું, પણ એ એક શક્તિશાળી વિચાર પ્રયોગ છે, એક અરીસો છે જે આપણને પૃથ્વી પર આપણું સ્થાન, આપણી અસર, આપણી જવાબદારીઓ આ બધા વિશે ગંભીરતાથી વિચારવા પ્રેરે છે.
હા, અને એ આપણને વર્તમાનમાં વધુ સભાનતાથી, વધુ સમજણદારીથી અને કદાચ વધુ નમ્રતાથી જીવવા માટે પ્રેરણા આપે છે.
બરાબર. અને સાથે એક આશા પણ જગાવે છે કે પ્રકૃતિમાં અપાર શક્તિ છે.
ચોક્કસ.
જો આપણે એને તક આપીએ, જો આપણે આપણી રીતો બદલીએ, તો ઘણું બધું સુધારી શકાય છે. વધુ સંતુલિત સહઅસ્તિત્વ શક્ય બની શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.